એકત્ર જ્ઞાન ગોષ્ઠ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે આપણને આપણા રોજિંદા જીવનના એક અભિન્ન અંગ જેવું કહી શકાય, કમ્પ્યુટર, એના મૂળ સુધી લઈ જશે.
હા, આજે આપણે પોલ ઈ સેરુઝીના પુસ્તક કમ્પ્યુટિંગ એક સંક્ષિપ્ત ઇતિહાસ પર થોડી વાત કરીશું.
બિલકુલ, અને આ વિષય આજે બહુ જ મહત્વનો છે, નહીં? આપણે બધા જ સ્માર્ટફોન, લેપટોપ, ટીવી, બધે જ કમ્પ્યુટિંગથી ઘેરાયેલા છીએ.
ચોક્કસ, પણ આ બધું શરૂ ક્યાંથી થયું, કેવી રીતે આ ટેકનોલોજી આટલી વિકસી, એ સમજવું ખરેખર રસપ્રદ છે. આપણું આ ડિજિટલ વિશ્વ કઈ રીતે ઘડાયું એનો ખ્યાલ આવે.
તો શરૂઆત લેખકથી કરીએ. પોલ ઈ સેરુઝી કોણ છે અને એમનો દૃષ્ટિકોણ કેમ અલગ પડે છે?
જો, પોલ સેરુઝી ખાલી કોઈ ટેક એક્સપર્ટ નથી, એ તો ટેકનોલોજીના ઇતિહાસકાર છે. ઘણા વર્ષો એમણે સ્મિથસોનિયન નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમમાં કામ કર્યું.
ઓ, સ્મિથસોનિયનમાં?
હા, ત્યાં ક્યુરેટર હતા અને કમ્પ્યુટિંગ ઇતિહાસ એમનો મુખ્ય વિષય. એટલે એમને જૂના કમ્પ્યુટર્સ, એના દસ્તાવેજો, એને બનાવનારા લોકો, એ બધાની ઊંડી જાણકારી મળી.
એટલે ખાલી મશીનોની વાત નથી કરતા, એની પાછળના લોકો, કારણો, સમાજ પર શી અસર થઈ એ બધું જોવે છે.
બરાબર. પુસ્તકમાં એ જ વાત પર ભાર છે કે આ ખાલી ટેકનિકલ શોધોની યાદી નથી. અમુક ટેકનોલોજી કેમ સફળ થઈ, અમુક કેમ નિષ્ફળ, એની પાછળ સામાજિક કારણો શું હતા, આર્થિક પરિબળો, એ બધું સમજાવે છે. મતલબ મશીનને માણસના સંદર્ભમાં મૂકીને જુએ છે.
આ ખરેખર એક અલગ જ દૃષ્ટિકોણ છે. તો પુસ્તકનો મુખ્ય આઈડિયા શું છે? આ ઇતિહાસને કઈ રીતે રજૂ કરે છે?
સેરુઝીનો મુખ્ય મુદ્દો એમ છે કે આધુનિક કમ્પ્યુટર કોઈ એક સીધી લીટીમાં નથી બન્યું. એ ત્રણ અલગ અલગ ઐતિહાસિક પ્રવાહો ભેગા થયા એનું પરિણામ છે.
ત્રણ પ્રવાહ કયા કયા?
પહેલો છે ગણતરી, કેલ્ક્યુલેશન, એટલે કે આંકડા ગણવા, હિસાબ કરવો, એ જરૂરિયાત. બીજો પ્રવાહ છે તર્ક અને નિયંત્રણ, લોજિક એન્ડ કંટ્રોલ, મતલબ મશીનોને સૂચના આપીને ઓટોમેટિક કામ કરાવવું. પેલી જેકાર્ડ લૂમ હતી ને, પંચકાર્ડવાળી, એના જેવું.
હા, સમજાયું. અને ત્રીજો?
ત્રીજો છે સંચાર, કમ્યુનિકેશન, માહિતી દૂર સુધી મોકલવી, મેળવવી, ટેલિગ્રાફથી જે શરૂ થયેલું.
ઓહો, એટલે તમે એમ કહો છો કે આજનું કમ્પ્યુટર એક રીતે કેલ્ક્યુલેટર, પેલી ઓટોમેટિક લૂમ અને ટેલિગ્રાફ, એ ત્રણેયનું મિશ્રણ છે?
હા, લગભગ એવું જ. આ ત્રણેય ધારાઓ ભેગી થઈ, અને પુસ્તક એ પણ બતાવે છે કે આ વિકાસ લગભગ ચાર મુખ્ય યુગોમાં થયો. પહેલા માણસો અને યાંત્રિક મશીનો ગણતરી કરતા, પછી મોટા ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર આવ્યા, મેઇન ફ્રેમ્સ, પછી પર્સનલ કમ્પ્યુટરનો યુગ આવ્યો, અને છેલ્લે આ નેટવર્ક અને ઇન્ટરનેટનો યુગ જેમાં આપણે અત્યારે છીએ.
કેવી રીતે પેલો મોટો નંબર ક્રંચર આપણા હાથમાં આવી ગયો, નેટવર્કવાળો, એ આખી વાત.
બરાબર. પુસ્તકનો ધ્યેય એ જ છે કે આ જટિલ ઇતિહાસને સામાન્ય લોકો સમજી શકે એ રીતે કહેવો.
સરસ. તો ચાલો આ સફર શરૂ કરીએ છેક શરૂઆતથી. ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર બન્યા એ પહેલાં શું હતું? કમ્પ્યુટર શબ્દનો અર્થ શું હતો ત્યારે?
એ બહુ રસપ્રદ છે. 19મી સદીમાં કમ્પ્યુટર ખરેખર તો એક નોકરી હતી. મોટે ભાગે મહિલાઓ આ કામ કરતી, જેઓ હાથથી જટિલ ગણતરીઓ કરતી.
ઓહ, માણસો જ કમ્પ્યુટર હતા એમ?
હા, પણ મશીનની વાત કરીએ તો છેક 1830-40માં ચાર્લ્સ બેબેજ નામના અંગ્રેજ ગણિતશાસ્ત્રીએ એનાલિટિકલ એન્જિનની કલ્પના કરી હતી, યાંત્રિક કમ્પ્યુટર.
એમાં શું હતું?
અરે, એમાં આજના કમ્પ્યુટર જેવા જ ભાગ હતા. ગણતરી માટે મેલ, માહિતી માટે સ્ટોર, ઇનપુટ આઉટપુટ, બધું જ.
અને એડા લવલેસનું નામ પણ જોડાયેલું છે ને એમની સાથે?
હા, એડા લવલેસ, બેબેજના સહયોગી. એમણે એ પારખ્યું કે બેબેજનું મશીન ખાલી આંકડા માટે નથી, પણ કોઈ પણ સિમ્બોલો પર કામ કરી શકે છે. આ બહુ મોટો વિચાર હતો, જેને આપણે આજે જનરલ પર્પઝ કમ્પ્યુટિંગ કહીએ છીએ ને, એનો પાયો ત્યારે નંખાયો. ભલે એ મશીન બન્યું નહીં ત્યારે, પણ વિચાર ક્રાંતિકારી હતો. પણ વાસ્તવિક દુનિયામાં પહેલી મોટી સફળતા મળી હર્મન હોલેરેથને. એમણે પેલું પંચકાર્ડવાળું મશીન બનાવ્યું 1890ની અમેરિકી વસ્તી ગણતરી માટે.
હા, એનાથી તો કામ બહુ ઝડપી થઈ ગયું હશે.
અનેક ગણો, અને ત્યાંથી જ ડેટા પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી શરૂ થઈ, જે પછીથી IBM બની. આપેલો ગણતરીવાળો પ્રવાહ.
પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ. યુદ્ધે તો કહેવાય છે કે ટેકનોલોજીને બહુ ધક્કો માર્યો. કમ્પ્યુટિંગમાં શું થયું?
યુદ્ધની જરૂરિયાતો, જેમ કે કોડ તોડવા, તોપ ક્યાં મારવી એની ગણતરી કરવી, આ બધું બહુ જ જટિલ અને તાત્કાલિક કરવાનું હતું. એટલે ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરના વિકાસને જબરજસ્ત વેગ મળ્યો.
યેનેક અને કોલોસસ.
હા, અમેરિકામાં યેનેક બન્યું. વિશાળ મશીન, હજારો વેક્યુમ ટ્યુબ. પણ તકલીફ એ કે દરેક નવી ગણતરી માટે વાયરિંગ બદલવું પડે. બ્રિટનમાં એલન ટ્યુરિંગ જેવા લોકોએ ગુપ્ત રીતે કોલોસસ બનાવ્યું કોડ તોડવા માટે. આ બધા મુખ્યત્વે ગણતરી અને થોડું તર્ક પર આધારિત હતા.
પણ આ વાયરિંગ બદલવું તો બહુ અઘરું લાગે. કંઈક સારો રસ્તો નહોતો?
બસ એનો જ ઉકેલ, એટલે સ્ટોર્ડ પ્રોગ્રામ કોન્સેપ્ટ. આનો શ્રેય મોટે ભાગે જ્હોન વોન ન્યુમનને અપાય છે. વિચાર એકદમ ક્રાંતિકારી હતો.
શું હતો એ વિચાર?
વિચારે કે કમ્પ્યુટરને ચલાવવાની સૂચનાઓ, એટલે કે પ્રોગ્રામ, અને જે ડેટા પર કામ કરવાનું છે એ બંને એક જ મેમરીમાં સ્ટોર કરવાના. આને કહેવાય વોન ન્યુમેન આર્કિટેક્ચર.
ઓકે, જરા સહેલાઈથી સમજાવો ને.
સમજો કે રસોઈની ચોપડી પ્રોગ્રામ અને રસોઈનો સામાન ડેટા બંને રસોડાના એક જ કબાટ મેમરીમાં પડ્યા છે. હવે તમારે બીજી વાનગી બનાવવી હોય તો આખું રસોડું ફરીથી ગોઠવવાનું નહીં, ખાલી કબાટમાંથી બીજી રેસીપી કાઢવાની.
સમજાયું. એટલે કમ્પ્યુટર બહુ ફ્લેક્સિબલ થઈ ગયો.
બિલકુલ. આ તર્ક અને નિયંત્રણવાળા પ્રવાહમાં બહુ મોટો કૂદકો હતો.
તો યુદ્ધ પછી શું થયું? આ કમ્પ્યુટર્સ લેબની બહાર નીકળ્યા.
હા, હવે વ્યાપારી દુનિયામાં આવ્યા. યુનિવેક પહેલું હતું, પણ પછી તરત IBM છવાઈ ગયું. ખાસ કરીને 1960માં આવ્યું IBM સિસ્ટમ 360. એ બહુ મહત્વનું સાબિત થયું.
સિસ્ટમ 360, એમાં શું ખાસ હતું?
એ એકલું મશીન નહોતું. એ અલગ અલગ કદ અને કિંમતના કમ્પ્યુટર્સનો આખો પરિવાર હતો. પણ ખાસ વાત એ કે બધા એક જ સોફ્ટવેર ચલાવી શકતા, કમ્પેટેબલ હતા.
ઓ, એટલે ગ્રાહક નાનું મશીન લે પછી મોટું લે તો પણ સોફ્ટવેર ચાલે.
બરાબર. આનાથી IBM એ ગ્રાહકોને જકડી રાખ્યા. અને બીજું, સોફ્ટવેરનું મહત્વ એકદમ વધી ગયું. ફોર્ટ્રાન, કોબોલ જેવી ભાષાઓ આવી. આ હતો મેઇન ફ્રેમનો યુગ. મોટા, મોંઘા, કેન્દ્રીય કમ્પ્યુટર્સ.
પણ આ તો ખાલી મોટી કંપનીઓ જ વાપરી શકતી હશે, નહીં?
નાના લોકો માટે કંઈ નહીં.
એના માટે આવ્યા મિની કમ્પ્યુટર્સ.
વાહ.
1970ના દાયકામાં, ખાસ કરીને DC કંપનીના PDP. એ મેઇન ફ્રેમ કરતા ઘણા નાના અને સસ્તા.
એટલે હવે યુનિવર્સિટી લેબ, નાના ડિપાર્ટમેન્ટ, એ લોકો પણ વાપરી શકે.
હા, કમ્પ્યુટિંગનું થોડું લોકશાહીકરણ થયું. પણ સાથે એક નવી સમસ્યા આવી, સોફ્ટવેર કટોકટી.
સોફ્ટવેર કટોકટી, એ વળી શું
થયું? એવું કે કમ્પ્યુટર તો શક્તિશાળી બનતા ગયા, પણ એના માટે સોફ્ટવેર બનાવવું બહુ જટિલ થતું ગયું. પ્રોજેક્ટ મોડા પડે, ખર્ચ વધી જાય, ભૂલો રહી જાય. મતલબ આપણી સોફ્ટવેર બનાવવાની ક્ષમતા એની જટિલતાને પહોંચી નહોતી વળતી.
આના ઉકેલ માટે સોફ્ટવેર એન્જિનિયરિંગ જેવી શાખાઓ બની, અને ત્યારે જ બેલ લેબ્સમાં યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બની. એણે સોફ્ટવેર ડિઝાઇનમાં નવા વિચારો આપ્યા.
અને પછી પછી આવ્યો પેલો મોટો વળાંક, જેણે કમ્પ્યુટિંગને ઘરે ઘરે પહોંચાડ્યું. માઇક્રો પ્રોસેસર.
બિલકુલ. 1971, ઇન્ટેલ. પહેલો માઇક્રો પ્રોસેસર, ઇન્ટેલ 4004. એક નાનકડી ચિપ પર આખું CPU. આ જબરદસ્ત હતું.
અને એનાથી જ પર્સનલ કમ્પ્યુટર શક્ય બન્યા.
હા, હવે નાના, સસ્તા, વ્યક્તિગત કમ્પ્યુટર બનાવવા શક્ય બન્યા. કેલિફોર્નિયામાં હોમબ્રુ કમ્પ્યુટર ક્લબ જેવા શોખીનો માટે તો જાણે ઉત્સવ જેવું હતું.
એપલ પણ ત્યારે જ આવ્યું ને?
હા, સ્ટીવ વોઝનિયક અને સ્ટીવ જોબ્સ. Apple II એ પહેલું એવું PC હતું જે સામાન્ય લોકો માટે તૈયાર, વાપરવામાં સહેલું અને દેખાવમાં પણ સારું હતું.
અને બીજી બાજુ માઇક્રોસોફ્ટ.
બિલ ગેટ્સ અને પોલ એલન, એમણે જોયું કે આ નવા યુગમાં સોફ્ટવેર કિંગ બનશે. એટલે જ્યારે IBM એ પોતાનું PC લોન્ચ કર્યું 1981માં, એમણે ઓપરેટિંગ સિસ્ટમ માટે માઇક્રોસોફ્ટ સાથે સોદો કર્યો, MS-DOS.
અને IBM એ ઓપન આર્કિટેક્ચર રાખ્યું.
હા, એનાથી બીજા પણ IBM જેવા PC બનાવી શક્યા, ક્લોન્સ. એટલે હરીફાઈ વધી, ભાવ ઘટ્યા, અને વિન્ટેલ સ્ટાન્ડર્ડ આખી દુનિયામાં ફેલાઈ ગયું.
કમ્પ્યુટર ડેસ્ક પર તો આવી ગયા,
પણ હજુ વાપરવા કદાચ અઘરા હતા, પેલી કમાન્ડ લાઇન ને બધું.
બરાબર. એનો ઉકેલ આવ્યો ઝીરોક્સ પાર્કમાંથી, પાલો ઓલ્ટો રિસર્ચ સેન્ટર. 1970માં ત્યાંના લોકોએ કમ્પ્યુટર વાપરવાની રીત જ બદલી નાખી.
શું કર્યું એમણે?
એમણે બનાવ્યું GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એટલે પેલી સ્ક્રીન પર દેખાતી વિન્ડોઝ, આઇકોન્સ, મેનુ, એ બધું. માઉસનો ઉપયોગ કર્યો. કમ્પ્યુટર્સને જોડવા ઇથરનેટ બનાવ્યું. આ બધું એબસ્ટ્રેક્શનનું ઉદાહરણ હતું.
એબસ્ટ્રેક્શન
એટલે જટિલતા છુપાવી દેવી. હા, જેમ કાર ચલાવવી હોય તો એન્જિન કેમ ચાલે છે એ જાણવાની જરૂર નથી, બસ સ્ટીયરિંગ, ગિયર, પેડલ આવડવા જોઈએ. એમ GUI એ કમ્પ્યુટરની અંદરની જટિલતા છુપાવી દીધી. ઝેરોક્સ પોતે આનો ફાયદો ન લઈ શક્યું, પણ સ્ટીવ જોબ્સે આ જોયું અને એપલે એનો ઉપયોગ કર્યો. 1984માં મેકિનટોશ લોન્ચ કર્યો. GUI અને માઉસ સાથેનું પહેલું સફળ માસ માર્કેટ કમ્પ્યુટર.
અને પેલો કિલર એપનો આઈડિયા પણ ત્યારે જ આવ્યો.
હા, કિલર એપ એટલે એવું સોફ્ટવેર જે એટલું જોરદાર હોય કે લોકો ખાલી એ વાપરવા માટે જ કમ્પ્યુટર ખરીદે. પહેલું ઉદાહરણ હતું વીસી કેલ્ક, સ્પ્રેડશીટ પ્રોગ્રામ, એપલ 2 માટે.
એનાથી શું થયું?
એણે PCને રમકડામાંથી સીધું બિઝનેસ ટૂલ બનાવી દીધું. આ બતાવે છે કે હાર્ડવેરની સફળતા માટે સારું સોફ્ટવેર કેટલું જરૂરી છે. આપણા ભારતમાં UPI જેવું જ કંઈક નહીં. એણે સ્માર્ટફોન અને ડિજિટલ પેમેન્ટને કેટલો વેગ આપ્યો.
તો ગણતરી અને તર્ક નિયંત્રણ આવી ગયા. પેલો ત્રીજો પ્રવાહ સંચાર, એ ક્યારે ભળ્યું?
એ ભળ્યો ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબથી. ઇન્ટરનેટના મૂળ તો જૂના છે, અમેરિકાના સંરક્ષણ વિભાગના આર્પેનેટ પ્રોજેક્ટમાં, પણ એ લાંબા સમય સુધી વૈજ્ઞાનિકો પૂરતું જ સીમિત હતું.
પછી આવ્યા ટીમ બર્નર્સલી.
હા, 1990માં સર્નમાં કામ કરતા હતા. એમણે બનાવ્યું વર્લ્ડ વાઇડ વેબ, WWW. એમણે HTML, URL, HTTP જેવી ટેકનોલોજી બનાવી, ઇન્ટરનેટ પર માહિતી શેર કરવી અને લિંક કરવી સહેલી બનાવી દીધી, અને બધું ઓપન રાખ્યું.
વેબ અને ઇન્ટરનેટ એક નથી, બરાબર?
ના, એ સમજવું જરૂરી છે. ઇન્ટરનેટ એટલે કમ્પ્યુટર્સનું નેટવર્ક, માળખું. વેબ એટલે એ નેટવર્ક પર રહેલી માહિતી અને એને જોવાની રીત. ટીમ બર્નર્સલીએ ઇન્ટરનેટ પર એક સરળ એબસ્ટ્રેક્શન લેયર બનાવ્યું, અને પછી 1993માં આવ્યું મોઝેક બ્રાઉઝર. એણે વેબને ગ્રાફિકલ બનાવ્યું, વાપરવું સહેલું કર્યું. પછી તો ધડાકો થયો, ઇન્ટરનેટનો ઉપયોગ એકદમ વધી ગયો
અને કમ્પ્યુટર બની ગયું સંચારનું માધ્યમ.
બરાબર. ગણતરી, તર્ક અને સંચાર ત્રણે પ્રવાહો ભેગા થઈ ગયા આધુનિક કમ્પ્યુટિંગમાં.
વાહ, શું સફર છે! તો આખા ઇતિહાસમાંથી મુખ્ય સંદેશો શું લઈ શકીએ આપણે?
પહેલો તો એ જ કે કમ્પ્યુટિંગ એ ત્રણ પ્રવાહોના મિલનનું પરિણામ છે. બીજું, ટેકનોલોજી, સમાજની જરૂરિયાત અને અર્થતંત્ર, આ બધા વચ્ચે સતત આદાન પ્રદાન ચાલતું રહે છે. અને કમ્પ્યુટરનો હેતુ પણ બદલાયો છે. ગણતરીથી શરૂ કરીને આજે એ મુખ્યત્વે સંચાર માટે વપરાય છે.
અને પેલું લોકશાહીકરણ પણ ખરું ને! કેવી રીતે ટેકનોલોજી મોટા ઓરડામાંથી નીકળીને આપણા ખિસ્સામાં આવી ગઈ! આજે ભારતમાં ગામડામાં પણ સ્માર્ટફોન છે, દુનિયા સાથે જોડાયેલા છે લોકો.
ચોક્કસ. ત્રીજો મુદ્દો, નવીનતામાં ઘણા બધાનો ફાળો છે. લશ્કર, યુનિવર્સિટી, ખાનગી કંપનીઓ, બધાનું યોગદાન છે. ચોથું, સોફ્ટવેરનું વધતું જતું મહત્વ. આજે હાર્ડવેર કરતાં સોફ્ટવેર, પ્લેટફોર્મ, ઇકોસિસ્ટમ વધુ મહત્વના છે. આપણે જોઈએ છીએ એપ્સ કેવી રીતે બજાર ચલાવે છે.
અને પાંચમું, વપરાશકર્તા અનુભવ, UX અને એબસ્ટ્રેક્શન. GUI જેવી વસ્તુઓએ જટિલ ટેકનોલોજીને સામાન્ય માણસ માટે શક્ય બનાવી. આજે પણ કોઈ એપ કે વેબસાઇટ કેટલી સહેલી છે એના પર જ એની સફળતાનો આધાર છે.
અને છેલ્લું, ઘણીવાર પરિણામો અણધાર્યા હોય છે. ARPA નેટ બન્યું તું લશ્કરી કામ માટે, ને એમાંથી સોશિયલ મીડિયા ને ઈ-કોમર્સ નીકળ્યું.
કેટલાક વિચારો તો ખરેખર યાદ રહી જાય એવા જ આમાંથી. પેલું કમ્પ્યુટર = કેલ્ક્યુલેટર + લૂમ + ટેલિગ્રાફ વાળું, આખા ઇતિહાસનો સાર આવી જાય એમાં.
હા, અને IBM સિસ્ટમ 360 વાળો મુદ્દો પણ, કે એની તાકાત સ્પીડ નહોતી પણ સ્થિર સોફ્ટવેર પ્લેટફોર્મ હતું. એક ઇકોસિસ્ટમ બનાવી એણે. આજના એપ સ્ટોર એ જ વિચારનું વિસ્તરણ છે.
પેલો કિલર એપનો વિચાર પણ, ગમે તેવી ટેકનોલોજી હોય પણ લોકોને વાપરવાનું કારણ મળવું જોઈએ, ઉપયોગીતા હોવી જોઈએ.
અને ટીમ બર્નર્સલીનું વેબ ઇન્ટરનેટ પરનું એક સરળ પણ શક્તિશાળી એબસ્ટ્રેક્શન લેયર. એણે જટિલ નેટવર્કને બધા માટે ખોલી દીધું. ફરીથી સરળતા કેટલી મહત્વની છે.
અને છેલ્લે પેલું વાક્ય કે કમ્પ્યુટરે માહિતી યુગ નથી બનાવ્યો, માહિતી યુગે કમ્પ્યુટર બનાવ્યો છે. મતલબ ટેકનોલોજી સમાજની જરૂરિયાતમાંથી જન્મે છે અને વિકસે છે.
તો આ બધી વાત પરથી આપણે રોજબરોજ શું શીખી શકીએ?
એક તો એ કે નવીનતા ઘણીવાર અલગ અલગ વિચારો ભેગા થવાથી આવે છે. બીજું, ટેકનોલોજી ત્યારે ચાલે જ્યારે એ લોકોની સાચી જરૂર પૂરી કરે અને વાપરવી સહેલી હોય. આપણી આસપાસ નવી વસ્તુઓ આવે ત્યારે આ રીતે વિચારી શકાય.
ત્રીજું, ઓપન સિસ્ટમ વિરુદ્ધ ક્લોઝડ સિસ્ટમ, એ ચર્ચા આજે પણ એટલી જ મહત્વની છે. IBM PC ઓપનથી જે થયું એના પાઠ આજે પણ કામના છે. અને ચોથું, આપણે જે સહેલાઈથી આ બધું વાપરીએ છીએ એની પાછળ રહેલી જટિલતા અને એબસ્ટ્રેક્શનની કદર કરવી જોઈએ.
આખી વાતચીત પછી મને તો પેલું ચાર્લ્સ બેબેજ અને એડા લવલેસનું બહુ સ્પર્શી ગયું. 150 વર્ષ પહેલાંના વિચારો આજે પણ પાયામાં છે. અને બીજું, GUI કેટલી નાની દેખાતી વસ્તુ, પણ એણે આખી દિશા બદલી નાખી.
મારા માટે તો પેલો ત્રણ પ્રવાહોના મિલનનો આઈડિયા શ્રેષ્ઠ છે. આટલા લાંબા ઇતિહાસને સમજવા માટે કેટલું સરસ માળખું આપે છે. અને બીજું, ટેકનોલોજીનું સતત થતું લોકશાહીકરણ, એ વધુ ને વધુ લોકો સુધી પહોંચી રહી છે, એ વાત ગમે છે.
તો સાંભળનારાઓ માટે એક છેલ્લો વિચાર મૂકીએ. આ ઇતિહાસ આપણને બતાવે છે કે વિચારોના મિલન અને અણધાર્યા ઉપયોગોથી કેવી ક્રાંતિ આવે છે. તો ભવિષ્યમાં એવું કયું નવું મિલન થશે? કઈ નવી કિલર એપ આવશે જે ટેકનોલોજી સાથેના આપણા સંબંધને એવી રીતે બદલી નાખશે જેની આપણે આજે કલ્પના પણ નથી કરી શકતા?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.